દેવસેન આચાર્યના નયચક્ર પેજ 31-32 ઉપર પૂજ્ય ભાઈશ્રીની તત્વ ચર્ચા.
ઉપનય થઈ રહી છે એટલે કે વ્યવહાર થઈ રહી છે, નિશ્ચય નય છે, વિશ્વાસ છે. એ કારણે કે પરાશિત એવી જે વ્યવહાર નહીં એનાથી રહી છે, વ્યવહાર નહીં રહી છે તો જ નિશ્ચય નિશ્ચિત થાય. નિશ્ચય નહીં વ્યવહારથી સહિત ન હોય, નિશ્ચય નહીં વ્યવહારથી રહિત જ છે. હવે એ છે કે એ નિશ્ચય નહીં એનો વિષય શું છે? અભેદ અને અનુપચાર જેનું લક્ષણ છે એનું નિશ્ચય નહીં. એ અભેદને વિષય કરે છે અને અનુપચાર કે વાસ્તવિક એવું આત્માનું સ્વરૂપ છે એવા સ્વરૂપનું જ એ જાહેર કરે છે એવું જેનું લક્ષણ છે એનું નિશ્ચય નહીં. નિશ્ચયનું લક્ષણ શું માન્યું કે નિશ્ચય નહીં એટલે જ્ઞાનની પર્યાય, કે જે અભેદ સામાન્યને અને અણુપચાર એટલે વાસ્તવિક જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને પ્રસિદ્ધ કરતી હોવાથી તે નિશ્ચય નહીંનું લક્ષણ છે. નિશ્ચય નહીં કોને કહેવી? કે અભેદને પ્રસિદ્ધ કરે અને અણુપચાર વાસ્તવિક જેવું સ્વરૂપ છે એને પ્રસિદ્ધ કરે એવું જેનું લક્ષણ છે. હવે અને જે અર્થનો નિશ્ચય કરાવે છે, અને જે એટલે નિશ્ચય નહીં, અર્થનો એટલે પદાર્થનો એટલે આત્માના સ્વભાવનો નિશ્ચય કરાવે છે તે નિશ્ચય નહીં છે. એક તો નિશ્ચય નહીંની વાત એમ કરી કે ઉપચયથી રહી છે, બીજી વાત એમ કરી કે નિશ્ચયની અભેદ અને અનુપચારને પ્રસિદ્ધ કરે છે એનું લક્ષણ છે એ નિશ્ચય નહીં કહેવાય. ત્રીજી વાત એમ કરે છે કે જે અર્થનો નિશ્ચય કરાવે છે, એ અર્થ એટલે જે સામાન્ય શુદ્ધાત્મ તત્વજ્ઞાયક તત્વ અખંડાનંદ પરમાત્મા છે એ એવો જ છે એવો નિશ્ચય કરાવે છે. અનુભવ કરાવે છે એમ ન લખતા નિશ્ચય કરાવે છે તે નિશ્ચય છે, એવો નિશ્ચય કરાવે છે. પછી નિશ્ચયપૂર્વક અનુભવ થાય છે પણ એવો નિશ્ચય કરાવે છે. જેવો આત્માનો સ્વભાવ છે એવા સ્વભાવને એ જાહેર કરે છે. એ કોઈ પણ પ્રકારનું ક્યાંય કોઈ બીજાના ભાવને બીજામાં મેળવતો નથી, બીજાના એકરૂપ જે સ્વભાવ ભાવ એને જે પ્રસિદ્ધ કરે છે કોઈ મિલાન કરતું નથી. માટે તે અભેદ અને અનુપચાર એને પ્રસિદ્ધ કરે એવું એનામાં લક્ષણ છે. એ નિશ્ચય એનો સહજ સ્વભાવ જ છે. એ ભેદને પ્રસિદ્ધ ન કરે અને ઉપચારને પ્રસિદ્ધ ન કરે, ભેદ અને ઉપચારને પ્રસિદ્ધ કરે એવી જે ઉપનયના વ્યવહાર નહીં એનાથી નિશ્ચયની ભિન્ન છે. નિશ્ચયનીમાં વ્યવહારની નો અભાવ છે. માટે એ અને નિશ્ચય નહીં અર્થનો નિશ્ચય કરાવે છે તે નિશ્ચયની છે. હવે જો નીચે છેલ્લે વાંચો, જે પહેલી લીટીમાં લખ્યું છે ને એ છેલ્લી લીટી વાંચો. એટલા માટે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક હોવાથી પણ છે તેના અવલંબનથી આત્મા સમય નથી. હવે ઉપર જે વાત કરી બે લીટીમાં એનો ટોટલ નીચે મળે. હવે સમયસારમાં એમ આવે છે કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. સમયસારમાં એમ આવે છે કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા. એ વ્યવહાર અભેદનો ભેદ વ્યવહાર, એ વ્યવહાર જે છે સદ્ભુત વ્યવહાર એ પરમાર્થનો પ્રતિપાદક છે. અહીંયા કહે છે કે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે. એટલે અહીંયા નિશ્ચય નહીં એ પ્રકારની લીધી કે જ્ઞાયકને જ્ઞાયક પણ એ પ્રસિદ્ધ કરે. અહીં જ્ઞાન કે આત્મા એવો એ ભેદ એનો વિષય જ નથી, કેમ કે એનો વિષય અભેદ અને અનુપચાર છે. એ ઉપરમાં વાત આવી હતી એ નીચે ટોટલ થાય. હવે એ સમયસાર જે કહે છે એ તદ્દન અપ્રતિભૂતને સમજાવવા માટે એ બિલકુલ સમજતો નથી. હવે આ જીવ તો એવો છે કે ભેદથી જીવને જાણ્યો પણ સીધો જીવ કેવો છે એ કઈ નહીંથી જાણી શકાય, તો કે એ નિશ્ચય નહીં. નિર્ણય પણ કરી શકાય અને અનુભવ પણ એના દ્વારા કરી શકાય. વચ્ચે વ્યવહારની તારે જરૂર છે, જ્ઞાન કે આત્મા એની હવે તારે જરૂર છે. અનાધિકારનો જે અપ્રતિભૂત જીવ છે એના માટે એ વાત સાચી છે, મ્લેચ્છના સ્થાને છે વ્યવહાર માટે. અહીંયા તો એ થોડો આગળ વધેલા જે જીવો છે એને માટે હવે કહે છે કે વ્યવહારનો પ્રતિપાદક છે પરમાર્થનો, વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે એ વાત રાખીને, એ વાતને ખોટી ઠરાવી નહીં. ઉપરાંત એનાથી થોડી સુખરો વાત જો તારી લાયકાત હોય તો પકડ. હું અત્યારે તર્ક કરીશ પણ કે સમયસારમાં આમ લખ્યું છે તો આની સમજ. સીધી નિશ્ચયની તો અભેદના ઉપચારને પ્રસિદ્ધ કરે છે, એ એનું લક્ષણ છે. વેદ અને ઉપચારને પ્રસિદ્ધ કરે, જ્ઞાન કે આત્મા ઉપચાર છે, વાસ્તવિક નથી. વેદ જ્ઞાન ગુણ એ કઈ આત્મા નથી, એ ઉપચાર થઈ ગયો. જ્ઞાન ગુણ ને આત્મા કેવો, જ્ઞાનની પર્યાય ને આત્મા કેવો, એ ઉપચારનું કથન, વ્યવહારનું કથન. એટલે એ વ્યવહાર થઈ ગયો. એ જે વ્યવહાર નહીં એને વિષય કરે છે એનાથી તો આ નિશ્ચયની ભિન્ન છે. એ તો અભેદ અને અનુપચારને પ્રસિદ્ધ કરે છે એ, અને અભેદ તો નિશ્ચય કરાવે છે, યથાર્થ પદાર્થ નિશ્ચય કરાવે છે સીધો. વચ્ચે વ્યવહારની જરૂર નથી એવી રીતે નિશ્ચય કરાવે છે. એ નિશ્ચય એને સીધો સ્વભાવનો એને વિષય કરાવી દીધો. પછી જયારે એટલી હદે આવી ગયો જીવ, પછી જ્ઞાન કે આત્મા એ વિચારે આવતો નથી. નાયકતા નાયક હા એ નિશ્ચય નહીં પરમાર્થ. અને જ્ઞાન કે આત્મા એ વ્યવહાર નહીં. જ્ઞાન કે આત્મા એમાં તો કાર્ય કરી ભલે વિકલ્પાત્મક નિશ્ચય હોય તો પણ મેં એને પૂછી કહી છે એક અપેક્ષા. હવે આગળ શ્યાદ પથ્થી રહી હોવા છતાં પણ તેમાં નિશ્ચયાભાસ થયું, નિશ્ચયાભાસ થતું નથી કારણ કે તે ઉપનયથી રહી છે. શ્યાદ પથ્થી રહી હોવા છતાં એટલે આત્મા શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે એમ નિશ્ચય નહીં વિષય કરે છે. શુદ્ધ આત્મા છે તો કહે છે કે એ જે શુદ્ધ આત્મા છે શાદ છે તો કે ના ખ્યાત નથી. શુદ્ધાત્મા છે એ શાદ શુદ્ધ છે કે નહીં એ શાદ વાતથી રહી છે. એનું પછી કારણ આપશે હો, હજી એ લીટીમાં કારણ આપશે કે તો પણ નિશ્ચયાભાસ પણ આવતું નથી. સર્વથા શુદ્ધ છે, શાદ શુદ્ધ નથી, સ્વભાવથી શુદ્ધ છે, અનાલિયન શુદ્ધ છે. શાદ શુદ્ધ એમાં લાવવું પડતો નથી. શાદ પછી રહી કથનચિત, કથનચિત શુદ્ધતા આત્માની એ એ ભાવથી રહી જ આત્મા. એ તો આખા પ્રમાણ જ્ઞાનમાં તમે બે નહીંની વાત કરતા હો તો કથનચિત લાગુ પડે. અહીંયા તો કહે છે કે તમને પ્રમાણમાં જવા દેવા જ નથી, તમને નિશ્ચયમાં રોકી રાખવા. કેમ કે જો શાસ્ત્ર તમે વિચાર કરશો તો પ્રમાણમાં તમારી દ્રષ્ટિ વહી ગઈ, અને પ્રમાણ છે એ વ્યવહાર છે, પ્રમાણ છે એ વ્યવહાર છે, અને એમાં વ્યવહારનો નિષેધ કરવાની તાકાત પ્રમાણમાં નથી. પોતે જ વાત કરે છે કે શ્યાદ વાતથી રહેતો વાત છતાં પણ તેમાં તેમાં આ જે નિશ્ચય નો વિષય છે, નિશ્ચય ની કીધું વિચાર્યો છો, એમાં નિશ્ચયાભાસ થતું નથી, નિશ્ચયાભાસ થતો નથી. કારણ કે તે ઉપનિધિ રહી છે, શુદ્ધ છું, એમાં નિશ્ચયાભાસ નું આવતું જ નથી. અને શ્યાદ શુદ્ધ છે, એમાં નિશ્ચયાભાસ ના ભયથી ને શ્યાદવાદ ના અનેક લોભથી જો શ્યાદ શુદ્ધ કહીશ તો શુદ્ધાત્મ દ્રષ્ટિ બની જાય. બીજી નય અને નય ના વિશે ને ભૂલી જાય થોડીક વાર. એક અંતર્મૂર્ત ની વાત છે, એ જગત ની અંતર્મૂર્ત ભૂલી જાય થોડીક વાર. એને કથનચિત તમે શુદ્ધ કયો તો વિષય ઢીલો પડી જાય છે, સર્વથા શુદ્ધ રહેતો નથી. શ્યાદ પથી રહીત હોવા છતાં પણ તેમાં, એટલે આ જે નિશ્ચય ની સ્વરૂપ બતાવે છે એમાં નિશ્ચયાભાસ થતો નથી. કારણ કે તે નિશ્ચય નહી શ્યાદ પથી રહીત વ્યવહારથી ઉપનયથી રહીત છે, એને અમે નિશ્ચય નહીં. આ જે નિશ્ચય નિશ્ચય દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય, જ્ઞાન પ્રધાન નિશ્ચય ની માં યાદ આવશે. આ શ્રદ્ધા પોષક નિશ્ચય નહીં. એટલે એનો વિષય મને દેખાતો નથી, અને સવિકલ દશામાં પણ ભગવાન આત્મા એકલો દેખાવો જોઈએ એમ કે છે. એવી નિશ્ચય થોડી વાર નું કામ છે, પછી અનુભવ થશે તો ત્યારબાદ પાછું પ્રગટ થશે, સમિજ્ઞાન પ્રગટ થશે, તને સમય કે કાન પૂર્વક અને કાન તો જ્ઞાન થશે, સમજી ગયા. પણ અનુભવ કરવા પહેલા તું એને યાદ કરવા, તારી દ્રષ્ટિ ફરી જાય, યાદ કેટલા દ્રષ્ટિ ફરી જાય, બંધ બળ નહીં આવે, તને બળ નહીં. નિશ્ચયાભાસ થતું નથી. એમ કે છે કે અમે શુદ્ધાત્માની વાત શુદ્ધ નિશ્ચયની કહીએ છીએ, એમાં શ્યાદ પથી રહી છે, શ્યાદ વાતને યાદ ન કર તો પણ નિશ્ચયાભાસ પૂરું નહીં આવે, તને આનંદનો અનુભવ આવશે એમ કે છે. કારણ કે ઉપને કહેલું છે આ ત્રણ લીટીમાં, એને ખરું કહ્યું ફરીથી, નિશ્ચય નહીં તો ઉપનયથી રહી છે, એટલે કે વ્યવહાર નહીં રહી, એટલે નિશ્ચય નહીં સમીપે જે નહીં હોય એને ઉપનય કહેવાય. ઉપનય કહો કે વ્યવહાર નહીં કહો, નિશ્ચય નહીં તો રાજા છે અને વ્યવહાર નહીં પ્રધાન છે, એટલે રાજાની બાજુમાં લઈએ એને દીવાન કહેવાય, સમજી ગયા. તો એને નહીંની જોડે લઈએ બાજુમાં, એ પોતે નિશ્ચય નહીં ન થાય, એની બાજુમાં લઈએ એનું નામ વ્યવહાર નહીં, ઉપનય. એનાથી રહી છે અભેદ અને અનુપચાર જેનું લક્ષણ છે, તેનું નિશ્ચય નહીનું લક્ષણ હો, જ્ઞાનના અંશનું લક્ષણ અભેદને વિષય કરે છે, અને અનુપચાર ઉપચારને જેવો સ્વભાવ છે ચિકાર સામાન્ય એકરૂપ તેવો વિષય કરે છે, એવું લક્ષણ છે નિશ્ચય. અને જે નિશ્ચય નહીં અર્થનો નિશ્ચય કરાવે છે તે નિશ્ચય નહીં છે. અર્થનો એટલે પદાર્થનો, શુદ્ધાત્માનો જેવો આત્મા છે એવો નિશ્ચય કરાવે છે તે નિશ્ચય નહીં છે. શ્યાદપથી રહીત હોવા છતાં, કથનચિત એ વિકલ્પથી રહીત હોવા છતાં પણ તેમાં નિશ્ચયાભાસ થતું નથી. કારણ કે તે ઉપનયથી રહી છે, કારણ કે નિશ્ચય નહીં નો વિષય બીજો પડતો જ નથી, નિશ્ચય વિષય એક જ યાદ કરે. આગળ ઉપનયના અભાવમાં એટલે વ્યવહારનીના અભાવમાં શ્યાદ પદનો અભાવ કેવી રીતે થાય છે? કથનચિત એવો જે પ્રકાર એનો અભાવ કેવી રીતે થાય છે? એમ કોઈ પૂછે તો કહે છે કે શ્યાદ પદની પ્રધાનતા ઉપનય વ્યવહારનો જનક છે. શ્યાદ પદ, શ્યાદવાદ, શ્યાદ પદ એની મુખ્યતાથી ઉપનય વ્યવહારનો જનક છે. એની બાજુ રહેલી જે નય એનાથી વ્યવહારનો જન્મ થાય છે. અહીંયા તો કે છે કે વ્યવહારનો જન્મ જ ન થાય. વ્યવહારનો જન્મ ક્યારે થાય કે શ્યાદ પદમાં તમે જાવ તો. અમારે અત્યારે એકલા શુદ્ધાત્માનું જ્ઞાન કરાવવું છે. વ્યવહાર નિના વિષયનું જ્ઞાન તો પણ કરાવવું છે અમારે. એ તો થઈ જશે, કરાવવું નહીં પડે. વ્યવહાર નિના વિષયનો જાણવાનો બીજો પુરુષાર્થ ન હોય, નિશ્ચયનીના વિષયને જાણવાનો પુરુષાર્થ હોય. બોલું તો સહજ જણાઈ જાય, વ્યવહાર તો સહજ જણાઈ જાય. ઉપનયના અભાવમાં શ્યાદપદનો ભાવ, શ્યાદપદની પ્રધાનતાથી મુખ્યતાથી ઉપનય વ્યવહારનો જનક છે. જ્યારે ત્યારે જો નિશ્ચયનય દ્વારા ઉપનયનો પ્રવય પ્રાપ્ત કરાવી દેવામાં આવે છે, એટલે કે શ્યાતમાં તું જાતમાં શ્યાતમાં જો તો વ્યવહારનો જન્મ થઈ જશે. શ્યાત રહેવા દેતું અત્યારે, શ્યાત શુદ્ધ નહીં, શુદ્ધ જ છું. શ્યાત શુદ્ધ નથી, શ્યાત અશુદ્ધ તો વાત જ નથી. હું તો વાં લાગુ પડતા નહીં, શ્યાત તો અશુદ્ધ નહીં, શ્યાત શુદ્ધ નહીં. હાથમાં શ્યાત અશુદ્ધ છે એવું વાત તો દૂર જ્યારે નિશ્ચયને દ્વારા હવે આ નિશ્ચયને છે એ વ્યવહારનો નાશ કરે છે, એનું નામ એ નિશ્ચયને કહી છે. જો એ વ્યવહાર નહીં નો જન્મ પમાડી દે તો એને નિશ્ચય નહીં કહેતા નથી. નિશ્ચય દ્વારા ઉપનય નો પ્રલય પ્રાપ્ત કરાવી દેવામાં આવે છે ત્યારે એ નિશ્ચય ને પ્રકાશિત થાય છે. પ્રલય કરાવે એ વસ્તુમાં શ્યાત શુદ્ધ નથી, સર્વથા શુદ્ધ છે. આત્મા અનાદિ અનંત શુદ્ધ છે, નિરપેક્ષ શુદ્ધ છે. શ્યાદ અશુદ્ધ તો આત્મ નથી, પણ શ્યાદ શુદ્ધ નથી. ત્યારે એક નિશ્ચયને પ્રકાશિત થાય છે. હવે એ જે વ્યવહારનો જન્મ થતા તને શું નુકસાન થાય છે એ બતાવે. જો કે નિશ્ચયથી વસ્તુનો સદભાવ, સદભાવ એટલે સદભાવ, સત સત એટલે હોવા મને આવી સત ટીકાર સત સદભાવ છે ને એ હવે સદભાવ એનો. જો કે નિશ્ચયથી વસ્તુનો સદભાવ એટલે સત્યરૂપ ભાવ શુદ્ધ એક અખંડ રૂપ છે તો પણ અનાદિ અનંત નિશ્ચય નહીંથી અખંડ રૂપ છે. ત્રણ વિશેષણ લગાવ્યા, શુદ્ધ છે અને એક છે, એક ન્યાય ભાવ છે ને, એક છે અને અખંડ રૂપ, ખંડ નથી એમાં, એમાં કોઈ અખંડ નથી, અખંડ રૂપ છે. અખંડ એક પ્રતિભાસ આવે છે 300 વિકાતામાં, અખંડ એક પ્રતિભાસ તો પણ છે તો વસ્તુની સ્થિતિ આવી અનાદિ અનંત. વસ્તુની સ્થિતિ તો અનાદિ આવી છે. હવે વસ્તુની સ્થિતિ અનાદિ આવી છે તો એની દ્રષ્ટિમાં કેમ નથી આવતું? શુદ્ધ તત્વ સામાન્ય એનું કારણ. શુદ્ધ નો દ્રષ્ટિમાં તિરુભૂત કેમ થઈ જાય છે એનું કારણ. એ તિરુભૂત કરતા કોણ છે? એ વ્યવહાર નો પ્રતિપાદક છે કે વ્યવહાર તિરોભાવ કરનાર છે પરમાર્થ? એ વાત છે. વ્યવહાર પરમાર્થ નો પ્રતિપાદક છે કે વ્યવહાર પરમાર્થ ને તિરુભૂત કરે છે કે તિરુભૂત કરે? નિશ્ચય નથી. જોકે એમ જોકે વસ્તુની સ્થિતિ તો આવી જ છે, તો પણ અજ્ઞાનીઓને એ દ્રષ્ટિગોચર કેમ થતું નથી? છે તો વસ્તુ આવી અશુદ્ધ માને તો પણ અશુદ્ધ થતી નથી, પણ એ શુદ્ધ દ્રષ્ટિમાં કેમ નથી આવતું? એ જોકે નિશ્ચય નથી. વસ્તુનો સદભાવ એટલે સત્યરૂપ ભાવ શુદ્ધ એ અખંડ રૂપ છે, તો પણ વસ્તુની શુદ્ધતા એમ ભગવાન આત્મા જે શુદ્ધ છે, વસ્તુ એટલે વસ્તુ એટલે આત્મા, એની શુદ્ધતા ઉપનયજનિત ભેદરૂપ અનેક વ્યવહાર દ્વારા એવી રીતે કવલિત થાય છે, આચ્છાદિત થાય છે. જો ના થતી નથી, આચ્છાદિત થાય છે. વ્યવહાર નહીં, જે નિશ્ચયનો વિશેષ શુદ્ધ આત્મા છે એને નાશ કરવામાં તો અસમર્થ છે, એને કોઈ નાશ ન કરી શકે. પણ જ્યાં એ વ્યવહારનું લક્ષ્ય જો જે વસ્તુ તિરુભૂત થઈ ગઈ દેખાતી, ભેદરૂપ અનેક વ્યવહાર દ્વારા એ ભેદરૂપ પાછો ભેદરૂપ વ્યવહાર લીધો, પરાશી વ્યવહાર ન લીધો, ઉપયોગો લક્ષણ ના લક્ષણ ભેદરૂપ વ્યવહાર આવ્યો, વિકલ્પ ઉઠશે. પરાશિત તો કાઢી નાખ્યો, ભેદરૂપ અનેક વ્યવહાર દ્વારા, કેમ કે ભેદ અનેક છે તો એને હિસાબે વ્યવહાર પણ અનેક થાય. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા, ફરે તે આત્મા, અનેક પ્રકારના ભેદરૂપ વ્યવહારો છે. ખાલી બંધ કરજો, અટકાવજો, જાઓ બસ. ભેદરૂપ અનેક વ્યવહાર દ્વારા શુદ્ધ આત્મા જે એને છે તો શુદ્ધ, પણ એ ભેદરૂપ વ્યવહાર દ્વારા એવી રીતે કવલિત કવલિત એક આચ્છાદિત થાય છે. હવે દ્રષ્ટાંત આપે છે, જો આચ્છાદિત થાય છે, શુદ્ધતાનો અભાવ તો થતો નથી. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, એ ભેદરૂપ વ્યવહાર ઉભો થયો, પણ અભેદ જે વસ્તુ શુદ્ધ છે એનો નાશ થતો નથી. એ તો એવો ને ઓળીએ છે, પણ એના દ્વારા આ વસ્તુ આચ્છાદિત થાય છે, દેખાતી નથી. જ્ઞાન ની જેવું બોલતા નથી. જેવી રીતે સૂર્યનો બિંબ, સૂર્ય એનો જે બિંબ રાહુ દ્વારા આચ્છાદિત કવલિત થાય છે, તેમ રાહુ માડો આવી ગયો એટલે સૂર્ય દેખાતો નથી. પણ સૂર્ય દેખાતો નથી એટલે સૂર્ય નથી એમ નહીં, સૂર્યનો નાશ નથી થયો, પણ એ રાહુ આડો આવ્યો એટલે સૂર્ય બિંબ દેખાતું નથી. બિંબ અહીંયા સૂર્યની પર્યાય નથી લીધી, સૂર્યનું બિંબ એનું બિંબ દેખાતું નથી, સમજી ગયા? એમાં ભેદરૂપ વ્યવહાર દ્વારા ચૈતન્ય બિંબ તિરુભૂત થઈ જાય છે, આચ્છાદિત થઈ ગયું, કમલિત થઈ ગયું, તિરુભૂત થઈ ગયા, દેખાતો હોવા છતાં દેખાતો
તિરુભૂત કેમ થઈ જાય છે?
કેમ થાય છે કે રવા ઉભો પીડો માટે
નિષેધ કરાવે એટલું વ્યવહાર નો પક્ષ ના નિકાલ નથી.
ભેદરૂપ વ્યવહાર અનેક વ્યવહાર દ્વારા એવી રીતે કબૂલી થાય છે કે જેવી રીતે સૂર્ય નો બિંબ, સૂર્ય નો પ્રકાશ નહીં, સૂર્ય નો બિંબ રાહુ રાહુ વ્યવહાર તો છે ને, પ્રતિપાદન માટે તો છે ને, જ્ઞાન કે આત્મા એવો વ્યવહાર પરમાર્થ છે તો બતાવે છે ને, વ્યવહાર શિરોભૂત કરે છે પ્રયોજનભૂત છે. હા, એ વાત રાખી અને આ વાત લેવી છે, સમજી ગયા? પૂરી સમસ્યાની વાત યથાર્થ છે. પ્રતિભૂત ને સમજાવવા માટે જે આત્માને સમજતો નથી એને ભેદરૂપ વ્યવહાર દ્વારા સમજાવે છે, એ જાણે છે કે આત્મા દેખાય છે, કે આત્મા ઉપયોગ લક્ષણ હોય, આત્મા લક્ષણ લક્ષણ નો ભેદ બતાવે, સ્વભાવ સ્વભાવ નો ભેદ કરીને વાત કરે, એ બરાબર છે. એ છે કે તું જરાક અભ્યાસી થયો છો ને, એટલે હું તને એ મારા હૃદયની બીજી વાત કરું, કેશો બીમ છે એ નિશ્ચય નો વિષય છે, પ્રકાશ છે વ્યવહાર ની નિશ્ચય થઈ જાય. પ્રકાશ પણ નજર ગઈ તો બિંબ આચ્છાદિત થઈ
ગયું.
એવી રીતે સૂર્ય નો બિંબ રાહુ દ્વારા આચ્છાદિત કરી થાય. આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે તો પછી વ્યવહાર ને શા માટે આવશ્યક છે? હવે શિષ્ય ના મુખમાં પ્રશ્ન મૂક્યો કે તો પછી જો આ વ્યવહાર છે એ તિરુભૂત કરે છે સ્વભાવને, તો પછી એ વ્યવહાર નહીં શા માટે આવશ્યક છે? શા માટે એની વાત કરવામાં આવે છે? જો વ્યવહાર નહીં સ્વભાવનો આચ્છાદિત કરતો હોય તો શા માટે એને કહેવામાં આવે છે? તો એ કહેશે કે પરમાર્થને બતાવે છે માટે મોક્ષમાર્ગ સાધે તે વ્યવહાર નિશ્ચય ના પરિણામ. આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે તો પછી વ્યવહાર શા માટે આવશ્યક છે? જરૂરનો છે, એને જાણવો જરૂરનો છે. એ શું છે બધું? કે અસત્ય કલ્પના, અસત્યની કલ્પનાના નિવૃત્તિ માટે, એટલે વ્યવહાર રત્નત્રયના નિષેધ માટે. અસત્ય કલ્પના એટલે વ્યવહાર રત્નત્રયના નિષેધ માટે જે નિયમસારમાં આવે છે ને, નિયમસારમાં કે સાર શબ્દ એટલા માટે યોજવામાં આવે છે કે વ્યવહાર પદ્ધતિનો કરવામાં એમ એ શબ્દો અસત્ય કલ્પના નિવૃત્તિ માટે કે ખરેખર એ બંધ માર્ગ છે એને વ્યવહાર નહીં મોક્ષ માર્ગ કહે છે એ અસત કલ્પના છે એ વાત સાચી નથી વ્યવહાર આવશ્યક છે. બોલે પૂછ્યું હતું કે વ્યવહાર શા માટે આવશ્યક છે? એક તો અસત ની કલ્પના છોડાવે છે અને શુદ્ધાત્માના આશરે નિશ્ચય રત્ન ત્રણ ફલિત કરાવે. કોણ નિશ્ચય નહીં આખર તો નિશ્ચય નહી નું કામ તો નિશ્ચય રત્નત્રય આત્માનો અનુભવ કરાવવાનું છે. અનુભવ કરાવીને ચાલી જાય છે, પ્રયોજન તો એ છે. અસત કલ્પના નિવૃત્તિ માટે અને સમ્યક રત્ન શ્રેણી નિશ્ચય રત્ન શ્રેણી સિદ્ધિને માટે વ્યવહાર આવશ્યક છે. સમ્યક રત્ન ત્રયથી પરમાર્થની સિદ્ધિ થાય છે. સમ્યક રત્ન ત્રયથી એટલે કે એવો જે વ્યવહાર એનાથી પરમાર્થની સિદ્ધિ થાય છે. પરમાર્થની એટલે એના દ્વારા શુદ્ધાત્માની પ્રસિદ્ધિ થાય છે. પરમાત્મી એટલે શુદ્ધાત્માની પ્રસિદ્ધિ એના માટે થાય છે, એનાથી થાય છે. પણ એ શુદ્ધાત્માનો જે વિષય અભેદ અનુપચાર જે નિશ્ચયની સ્થિતિમાં આવ્યો ત્યારે એનું પરિણામ નિશ્ચય રત્ન તરીકે ત્યારે તમે કહ્યું કે વ્યવહાર તો આચ્છાદિત છે, શુદ્ધાત્માનો આચ્છાદિત કરનાર તિરભૂત કરનાર છે, તો પછી શા માટે વ્યવહારની વાત કરો છો? એની આવશ્યક શું છે કે ના સાંભળો, હવે આ બધું જે અમે કહીએ છીએ એ તો નિશ્ચય રત્નત્રય પ્રગટ કરાવવા માટે છે. શુદ્ધાત્માનો જે વિષય આપીએ છીએ એનો આશ્રય કરતા નિશ્ચય રત્નત્રય જીવને પ્રગટ થાય. હવે એ પાછો એનો ખુલાસો બહુ સારો કરતો. સમ્યક રત્નત્રયથી પરમાર્થની સિદ્ધિ થાય છે. સમ્યક ચારિત્ર સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામથી પરમાર્થની એટલે શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા છે એની પ્રસિદ્ધિ થાય છે. આના દ્વારા છે સમ્યક દર્શનથી શુદ્ધાત્માની પ્રસિદ્ધિ થાય છે. એમ આત્મા છે એટલું છે આત્મા. હવે આગળ જો એનું કારણ આવશે, એનું કારણ આવશે. જરા બંધ કરો ને પાછા. સમ્યક
પરમાત્માની સિદ્ધિ થાય છે એ વ્યવહાર
જે શુદ્ધાત્માનો નિશ્ચયની વાત કરીને એનું જયારે અવલંબન લીધું એને કેમકે શ્યાતનો વિકલ્પ એને છોડ્યો, આ સમ્યક દર્શન ચારિત્રના પરિણામનો વિકલ્પ એને છોડી દીધો છે. ત્યારે સમ્યક દર્શન પ્રગટ થઈ જાય. મીઠ શુદ્ધાત્મા ઉપર છે, શુદ્ધાત્મા ઉપર મીઠ માંડી ત્યારે સમ્યક દર્શન ચારિત્રના રત્ન પરિણામ પરિણામ પ્રગટ થયા. ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે એમાં વ્યવહારની આવશ્યકતા શું છે? કે એનું કારણ કે આના આશ્રયે સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ થાય છે. માટે એ જે વ્યવહાર એને પરમાર્થ પ્રસિદ્ધ કર્યો. આ જે છે એ નિર્વિકલ્પાત્મક છે, બોલો ભેદરૂપ વ્યવહાર નહીં. આ છે અભેદ નહીં ભૂતાત્મા. બોલો તો માત્ર ભેદરૂપ વ્યવહાર માટે તો જ્ઞાન કે આત્મા દર્શન કે આત્મા એ નહીં, એનાથી પરમાર્થની સિદ્ધિ ન થઈ. પણ અભેદ રૂપે પરિણામ થયું ત્યારે પરમાર્થની સિદ્ધિ થઈ. પ્રગટ થઈ ગયો અભેદ થયો, પર્યાય દ્રવ્યથી અભેદ થયું ત્યારે દ્રવ્યને પ્રસિદ્ધ કરી પર્યાય. પૂરું ભેદ હતું, જુદું હતું. અભેદ રૂપ થઈ ગયો, અભેદ રૂપે વાત થયો એને પરમાર્થની પ્રસિદ્ધિ કરી. પરમાર્થની સિદ્ધિ થાય છે.
પહેલા પારણમાં
નિભેદ હતો, એ વિકલ્પાત્મક હતો વ્યવહાર. હવે છે શુદ્ધ પરિણામ નો વિચાર છોડી દીધો. ત્યારે શુદ્ધ પરિણામ પ્રગટ આવી રહ્યા એકલી અભેદ ઉપર મીટ માંડી દે. એ પેલા વાત કરી, પછી અભેદ ઉપર માંડી તો એનું ફળ શું આવ્યું? પરિણામ એકતા પામતા નથી માટે એને પ્રસિદ્ધ કરતો નથી. એ પરિણામ ભગવાન આત્માની સાથે એકતા કરે છે માટે એ એની સાથે એકતા પામતો નથી. પણ આ જે વ્યવહાર છે એ તો આત્માની અરે અભેદ થઈ જાય છે માટે અભેદ ની પ્રસિદ્ધિ કરે છે. અભેદ ની પ્રસિદ્ધિ નથી કરતો. પરિણામ છે એને તમે જો પરિણામ તરીકે જોશો તો એ પરમાર્થ પ્રતિ પ્રસિદ્ધ નથી કરતો. એને જો પરિણામ થી જોશો તો એ વ્યવહાર નિશ્ચય નો તિરોધ કરશે. આપણે માં વાત થઈ ગઈ આબુમાં ખબર એનો ખુલાસો કરશે. હજી ખુલાસો હજી કરશે કે સર્વથા એ ભેદરૂપ નથી. બધો ખુલાસો હજી આવશે. થોડીક રાહ જોવી પડશે. શાંતિ પછી આપણે એનો બીજી વખત થોડું લઈ લેશું. પછી એક વખત તમે સાંભળી લો, પછી બીજી વખત લેશું ને ત્યારે એવી સંધિ બાબત ખ્યાલમાં આવે.
અભેદ વ્યવહાર, અભેદ વ્યવહારનું સ્પષ્ટીકરણ વિશેષ માગે છે. કારણ કે એ નિશ્ચયનો ખરેખર નિશ્ચય જ છે. એમ
નિશ્ચય જ છે, આત્મા છે,
આત્મા છે.
એ અભેદ ભલે જ્યારે તમે વિચાર કરતા હતા કે જ્ઞાન કે આત્મા, તો જ્ઞાન આત્મા નથી. અભેદ નો અભેદ થઈને એટલે અભેદ ની પ્રસિદ્ધિ કરી. જુદું રહીને પ્રસિદ્ધિ નથી કરતો. અનુભૂતિ કે આત્મા એમ વિકલ્પ ઉઠે છે. જ્ઞાન કે આત્મા, દર્શન કે આત્મા, ચાત્ર કે આત્મા, એ ભેદરૂપ વ્યવહાર છે. ગુણભેદ નો વ્યવહાર છે. વિકલ્પ ઉઠે છે. પરમાર્થને પ્રતિક છે એની ખ્યાતિ, આત્માની ખ્યાતિ કહેવાય. એને કહેવાય ખ્યાતિ. સમ્યક દર્શન રૂપે આત્મા પરમે છે ત્યારે સમ્યક દર્શન આત્માને પ્રસિદ્ધ કર્યું છે. ત્યારે સમ્યક દર્શન અને આત્મા જુદી ચીજ નથી, એક આત્મા જ છે એમ. એ કથન છે પણ એ આત્મા છે. ક્યાંથી આવે
ભાષામાં?
એ આચાર્ય ભગવાન આજે છે કે જે આ નિશ્ચય રત્નત્રીના પરિણામ પ્રખ્યા એને પરમાર્થ પ્રસિદ્ધ કર્યું. એને તમે આ પરિણામ છે અને એ ગ્રહ છે એવું તમારા ખ્યાલમાં રહ્યા કરે છે. એ દ્રષ્ટિના વિષયથી તો બરાબર છો તમે. હવે જયારે જ્ઞાનના પડખાથી વાત કરે છે ત્યારે પરિણામ અને પરિણામી એક સત્તા છે, બે સત્તા નથી, એક વસ્તુ છે. સોનું અને સોનાના પરિણામ એની એક સત્તા છે, બે સત્તા હોવા છતાં એક સત્તા છે. બે સત્તા હોવા છતાં બે સત્તા પણ રાખી અને પ્લસમાં એક સત્તા પણ જોઈ લો. તમે હારના દ્રષ્ટાંતમાં એમ કહ્યું કે દોરો મોતી અને સફેદી, એ જ્યાં સુધી તમે આ દોરો છે આ સફેદ છે અને આ એક એક મોતી જુદા જુદા છે એમ ત્રણને જુદા જુદા વિચાર કરશો ત્યાં સુધી હાર પહેરવાનું સુખ તમને નહીં થાય. કે ત્રણ તો છે, દોરો દોરા રૂપે સફેદ સફેદ મોતી એમ ત્રણ હોવા છતાં પણ તમે ત્રણેયને હાર તરીકે જોઈ લો કે હારમાં ત્રણેય ગંભીર થઈ ગયા. એ આત્માને આત્માનો આશ્રય કરતા સર્વસ્થના ચાઈના પરિણામ કરે થયા. હવે એ પરિણામ થઈ ગયા, એ મોતી ન લેવાય, મોતી નથી હાર છે. તમે એ હારમાં મોતી ન જોશો તો હાર નહીં દેખાય, અને દોરાને જોશો તો હાર નહીં દેખાય, એકલા ધ્રુવને જોશો તો હાર નહીં દેખાય. આ જે વાત એવી છે કે દ્રષ્ટિપૂર્વક જે જ્ઞાન થાય છે ને એ સંધિ બહુ મુશ્કેલ છે, સમજી ગયા? ભોગ પામે છે માર્ગ કાઢતા. એક જ વિષય હોત તો બધા પામી જાય, એક જ વિષય હોત તો બધા વિષય બે છે, એ અને જ્ઞેય, એ બે પ્રકારે આત્મા છે, બે પ્રકારે એક આત્મા રહેલો છે. એક જ આત્માના બે રૂપ છે, એક આત્માના રૂપ છે. એક આત્માના બે રૂપ તો ડિજિટલ ધ્યાનમાં લાવી દે, સંકલ્પમાં ચાલો.
પરિણામ
તરીકે જોશો તો તમે વ્યવહારમાં આવી ગયા, ભેદરૂપ વ્યવહારમાં. તો ભેદરૂપ વ્યવહારમાં આવતા ભૂલી વસ્તુ કેવું થઈ ગઈ અને સમીર પ્રગટન નતા, કેટલો મોટો દોષ છે.
દ્રષ્ટિપૂર્વક જ્ઞાન પ્રગટ થાય છે, અભેદ ઉપાય પરિણામો પરિણામી જુદા દીકરીમાં થઈ. એક બાજુ કેવું કે દ્રવ્યને પરિણામ મળતા નથી, બીજી બાજુ કહ્યું દ્રવ્ય પર્ય એક એક સત્તા છે, આત્મા છે. હવે એનો ખુલાસો સમ્યક રત્ન, હા કોઈ સમ્યક રત્ન ત્રેથી પરમાર્થની સિદ્ધિ થાય છે. અહીં પ્રશ્ન થાય છે કે પરમાર્થ તો સ્વભાવથી જ છે સિદ્ધ, એને માટે સિદ્ધિને માટે સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામની જરૂર શું તમારે? એ તો સ્વભાવથી છે, ધનાદિ અનુસિદ્ધ છે. એ પ્રશ્ન કરે બહુ ઊંચા પ્રકારની વાય આ ગાથા છે. આ ગાથા માટે તો કેટલાય જંગના કેટલી ચર્ચા કેટલા વિચાર ચાલતા હતા. આનું પેલા અનુવાદ કરાયો વનેચંદભાઈ પાસે, સુશીલાજી તમે કીધું ને એની પાસે કરાયો, ત્યાં સંતોષ સંતો પછી પંડિત કુંભની પાસે કરાયો, પછી સિદ્ધાંત ભૂષણના સાથે આવ્યા સૌગ્રહ એની પાસે અનુવાદ ચેક કરાયો કે અનુવાદ બરાબર છે, જો તો ટેલી કરો. આ તો એમ છે ને કે આ અનુવાદ ઉપર તો આપણે મંડાણ હતું, અનુવાદમાં ક્યાંય ફેરફારો હોય તો મુશ્કેલી થઈ જાય, કેમ કે આપણે તો આને આચાર્ય ભગવાનના સર્વજ્ઞ ભગવાનના શબ્દો માનીએ છીએ, આ તો દ્રવેશનું છે ને, એટલે અનુવાદમાં ભૂલ ન હોય. તો અહીંયા એ છે અહીં પ્રશ્ન થાય છે કે પરમાર્થો એટલે શુદ્ધાત્મા તો સ્વભાવસિદ્ધ છે, સ્વભાવથી એની તો યાદી છે, એની પ્રસિદ્ધિ માટે બીજાની શું જરૂર પડી તમારે? સમ્યક જ્ઞાન ચૈતન્યના પરિણામનો સહારો શા માટે લ્યો છો? એ તો સ્વભાવથી ચીજ છે. પ્રશ્ન અંજારભાઈ બરાબર મજા આવે છો? મજા આવે. અહીં પ્રશ્ન થાય છે કે પરમાર્થ તો સ્વભાવથી સિદ્ધ છે અનાદિ અનંત, તો રત્ન તરીકે તેની સિદ્ધિ કેવી રીતે થાય છે? જે સ્વભાવથી સિદ્ધ હોય એની સિદ્ધિ કરવા માટે તમારે રત્ન તરીકે પરમાર્થની સિદ્ધિ એમ તમે કહ્યું, ઈશા માટે એમ કહ્યું? એ તો સ્વભાવથી સિદ્ધ છે. તમે કહો પરમાર્થ આ રત્ન તરી પ્રગટ થાય એ પરમાર્થને સિદ્ધ કરે છે, પ્રસિદ્ધ કરે છે. અમને જરા સમજાવો કૃપા કરી, કેમ કે એ તો પરમાર્થ તો સ્વભાવથી સિદ્ધ છે, એને વળી આના સહારાની શું જરૂર પડી? આની અપેક્ષાથી ઓને સિદ્ધ શા માટે કરો છો? એટલી પરાધીનતા શા માટે એમાં આવે? શિષ્ય બહુ ઊંચા છે. તેના ઉત્તરમાં કહે છે રત્નત્રયના પરિણામ પરમાર્થ સિદ્ધ કરે છે એમ ઉપર કહ્યું. એમાંથી શિષ્ય પ્રશ્ન કહ્યો કે વસ્તુ તો પરમાર્થ જે વસ્તુ છે એ તો સ્વભાવથી સિદ્ધ છે, એની સિદ્ધિ માટે તમારે બીજાના આશ્રયની શું જરૂર પડી? સમ્યક દર્શનની મદદ શા માટે લ્યો છો? એ તો વસ્તુ છે સર્વથા ભિન્ન માનવામાં આવે. તારો જે પ્રશ્ન થાય છે એમ તો પ્રશ્ન કરી રહ્યો છો કે રત્નત્રયથી સર્વથા ભિન્ન રાખો તોય પરમાર્થની સિદ્ધિ થાય છે કે ના તો પરમાર્થની સિદ્ધિ થતી નથી? શિષ્ય ની એવી આ એક આશંકા ઉત્પન્ન કરી શિષ્યના રૂપમાં કે તું સર્વથા ભિન્ન માની બેઠો છો, એટલે તને આ પ્રશ્ન ઉઠે છે. એટલે તને પ્રશ્ન થયો કે સમયકસની જરૂર શું છે પ્રગટ કરવાની? બધો તો શુદ્ધ છે, શુદ્ધ સમયકસન પ્રગટ કરો તો શુદ્ધ ની પ્રસિદ્ધિ થાય, કઈ જરૂર નથી? એ તો સ્વભાવ શુદ્ધ છે, એને પર્યાયના સહારાની બીજો બીજાને પ્રસિદ્ધ કરે એ શું જરૂર છે? એ તો બીજો છો રવિન્દ્ર, તો બીજી વસ્તુ થઈ, બીજી વસ્તુથી આ વસ્તુની સિદ્ધિ શા માટે કરો છો? કેમ કે એના એના જ્ઞાનમાં દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય નહીં આવી છે, જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં બીજી એના જ્ઞાનમાં આવી નથી.
એના
ઉત્તરમાં કહે છે જો પરમાત્મને એટલે ભગવાન આત્માને રત્નત્રયથી એટલે ધર્મના પરિણામથી સર્વથા શબ્દ છે, ઓ સર્વથા ભિન્ન માનવામાં આવે તો કે કે પૂનો જે પ્રશ્ન છે એમાંથી એને કહ્યું કે તું સર્વથા ભિન્ન માની બેઠો, સર્વથા ભિન્ન માની બેઠો. જ્ઞાન પ્રધાન અભિન્નતા પર્યાય થી દ્રવ્ય અભિન્ન થાય છે, જ્ઞાન પ્રધાન માં એ તને ખ્યાલમાં આવતું નથી.
ગાયક તો લક્ષ્મ હતા ભાઈ, ગાયક છું છું નહીં આવે તા
નિશ્ચય નો અભાવ થઈ જાય, આત્મા નો અભાવ થઈ જાય, આત્મા જોઈએ નહી. આત્મા અનુભવ કરતો નથી. સર્વથા ભિન્ન છે પર્યાય, એ દ્રષ્ટિ પ્રધાન કથન છે. જ્ઞાન પ્રધાન એને દ્રષ્ટિ પ્રધાન માં મેળવણ આપે છે, એકલા દ્રષ્ટિ પ્રધાન માં ચડી ગયો. પરમાત્મને સર્વથા ભિન્ન માનવા તો નિશ્ચય નો અભાવ થઈ જાય, અને સર્વથા અભિન્ન માનવામાં આવે. જો હવે સર્વથા તું ભિન્ન માનતો તો એને બદલે સર્વથા અભિન્ન માન તો દોષ આવશે. સર્વથા અભિન્ન માનવામાં આવે, પર્યાય ને દ્રવ્ય એક આત્મા છે એમ જો સર્વથા માનવામાં આવે તો ધાર તરવાર ની જોવી લીધું જીરવર તૈયાર સર્વથા અભિન્ન માનવામાં આવે કે ભાઈ સર્વથા અભિન્ન માનતો તો એ મારી ભૂલ હતી, હવે હું સર્વથા અભિન્ન માનું તો કઈ દોષ નથી ને. સર્વથા અભિન્ન માનતો દોષ આવતો હતો, આત્માનું અસ્તિત્વ રહેતું તો હવે સર્વથા અભિન્ન માનું તો શું દોષ આવે. સર્વથા અભિન્ન માનવામાં આવે તો ભેદરૂપ વ્યવહારનો અભાવ થઈ જાય. તો સમ્યક જ્ઞાન ચારિત્રના જે પરિણામ છે એ પરિણામ તરીકે ન લઈએ, એ પરિણામ પોતે સર્વથા આત્મા થઈ જાય. પરિણામ તો પરિણામ તરીકે રહેવાના છે, સર્વથા અભિન્ન માન તો પરિણામ નો નાશ થાય, પરિણામ નું અસ્તિત્વ જ નથી. સર્વથા અભેદ કર્યું ને તો પરિણામ પોતે દ્રવ્ય ધ્રુવ થઈ ગયું, ઉત્પાદન નડ્યું. ધ્રુવ રૂપે થઈ જાય, જો અભેદ સર્વથા અભિન્ન માન્યો ને પર્યાય ને દ્રવ્ય તો પર્યાય પોતે જ દ્રવ્ય થઈ જાય.
સર્વથા અભિન્ન માનવામાં વ્યવહારનું
ખરેખર લોપ થઈ
લોપ થાય, સરુથા ભીમ માનવામાં દ્રગણો ના થાય. ઈ જે ચાલતી વાત છે એના કરતા ઉલટી ચૂંટી છે. હા, ઈ ધ્યાન રાખવાનું. પુલિસ ચાલતી વાત માં તો બરાબર છે, પણ આ તો એ ઉલટ પુલટ છે.
ઇસકે મરમ્મત તો પ્રવેશ હોને કી વાત હૈ. તબ લગે બહેસ ચાલ માં.
ચાલતી વાત તો બરાબર છે, રાખી ને પેલી વાત મેં કરી, ઓલી વાત રાખી ને જરા સમજાવે છે કે સર્વથા ભીમ માનવામાં આવે તો ભેદરૂપ વ્યવહારનો અભાવ થઈ જાય. વાયમ કે કે સર્વથા અભિન્ન જો માન સમિત દર્શન થી તો દ્રવ્યનો નાશ થઈ જશે. ન્યાય એમ આવે છે 320 માં કે સર્વથા અભિન્ન માન સંવર્જનાના પરિણામ થી તો દ્રવ્યનો નાશ થશે. અહીંયા કે છે કે સર્વથા અભિન્ન માન તો પર્યાય નથી નથી જુદી વ્યવહારનો લોક થઈ જશે. અહીંયા જુદી પ્રકાર સમયસારની 320 ગાથામાં એમ કે છે કે જો પરિણામ છે દ્રવ્યથી સર્વતા અભિમાન તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. ત્યાં એ દોષ બતાવ્યો, અહીંયા એ દોષ બતાવ્યો કે સર્વતા અભિમાન તો ધર્મના પરિણામ જ નહીં રહે, સાધક અવસ્થા જ નહીં રહે, ચોથું પાંચમું છઠ્ઠું સાતમું પુરુષાર્થ જ નહીં રહે, એનો નાશ થઈ જશે. મેળવું મેં કહ્યું એ જો સર્વથા અભિમાન 320 ગાથામાં તો પર્યાય નાશે સર્વને નિંદ્રા સર્વથા અભિન્ન માનવા જેવા નથી. જો માનીશ તો દ્રવ્યનો નાશ થશે. અહીંયા કે છે સર્વથા અભિન્ન માન તો પર્યાય નો નાશ થાય. પર્યાય એટલે કે થઈ
જુદી
એટલો છે 320 ગાથામાં પ્રતિભાદમાં અપેક્ષા
અને સમાધાન.
બે આચાર્ય ના કીધું છે, સર્વથા અભિન્ન થાય છે પરિણામ સમજમાં રૂપ થઈ જાય સર્વથા એમ માનનારો જીવો તો એટલે કે ના તો સર્વથા અભિન્ન માન તો સમજણ ના થતા આ તો ના થઈ જશે. અહીંયા કે છે કે સર્વથા જો અભિન્ન માન તો આત્મા જ થઈ ગયો, કે આત્મા જ થઈ ગયો તો પરિણામ જ કર્યા તો સાધકની ભૂમિકા જ કરી ખરાબ. ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું મૂળતા એનો નાશ થઈ જાય, વ્યવહારનો નાશ થઈ ગયો, વ્યવહારનો નાશ થઈ ગયો એમ. અહીંયા શુદ્ધ વિતરાગી જે પરિણામ છે એ વિતરાગી પરિણામ સર્વથા જો આત્માથી સાથે અભિન્ન થાય તો ચોથું મૂર્તાન પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું દસમું કઈ ચિંત થઈ જાય, વ્યવહારનો નાશ થઈ ગયો અભિન્ન માનતા સર્વથા. કથનચિત ભિન્ન કથનચિત અભિન્ન તારા ખ્યાલમાં હોય તો કઈ સવાલ, તો કઈ સવાલ નહીં. અહીં સર્વથા ઉપર બન્યું છે એકાંત. સર્વથા અભિન્ન માનવામાં આવે તો ભેદરૂપ વ્યવહારનો અભાવ થઈ જાય. તેથી કથનચિત ભેદથી જ ખ્યાદવાદનું શરણ લીધું. જ્ઞાનમાં ખ્યાદવાદનું શરણ છે, જ્ઞાનની ધારામાં આવીએ ના કારણે જ્ઞાનની ધારામાં આવી ઉમાવલા પહેલા દ્રષ્ટિની પ્રધાન દ્રષ્ટિ એકદમ તીખો બી થઈ ગયો ના પાડી. કથનચિત ભિન્ન કથનચિત અભિન્ન જાણે છે, જાણે છે, માનતો નથી, જાણે છે. કથનચિત ભેદથી તેની સિદ્ધિ થાય છે એમ આગમમાં કહ્યું છે. આગમ નો આધાર આપ્યો કથનચિત ભિન્ન કથનચિત. આવી રીતે આત્મા જ્યાં સુધી વ્યવહાર અને નિશ્ચય દ્વારા તત્વનો અનુભવ કરે છે. જો અનુભવ પહેલા હું આ વાત લક્ષમાં રાખીએ એથી કરે અનુભવી બીજાને અનુભવ કરાવવા માટે અનુભવ પહેલા પણ તું આ લક્ષમાં રાખીએ કે સર્વથા ભિન્ન ને સર્વથા ભિન્ન છે એની પરિણામ એમ. આવી રીતે આત્મા જ્યાં સુધી વ્યવહાર અને નિશ્ચય દ્વારા તત્વનો અનુભવ કરે છે એટલે કે તત્વને જાણે છે, એટલે કે ઇન્દ્રિય જ્ઞાનથી જાણે છે અનુભવ પહેલા
કે મને આવું મારો આત્મા છે, મારો અનુભવ થતા જે અનુભવી પર્યાય પ્રગટ થાય, એ સર્વથા ભિન્ન પણ નથી અને સર્વથા અભિન્ન પણ નથી. એવું એક નહીં થતો ઉભો થશે એટલે પહેલેથી તું ધ્યાનમાં રાખે. દ્રષ્ટિના વિષયપૂર્વક જ્યારે અનુભવ થાય ત્યારે એક આવું એક નહીં પ્રગટ થશે, એક રૂપ નહીં. પહેલે વિચારમાં લઈ લીધું તો શું થશે કે તને કાંઈ દોષ નહીં લાગે, એમ દિશામાં શિખામણી આવે. આવી રીતે આત્મા જ્યાં સુધી વ્યવહાર અને નિશ્ચય દ્વારા તત્વનો અનુભવ કરે છે, અનુભવ નિર્વિકલ્પનો નહીં, જાણે છે, વિચાર કરે છે.